આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
શ્રોતા મિત્રો, ગુજરાતી મુસ્લિમ એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયાના ડોક્ટર જુનેદ શેખ આ વર્ષની ઈદ સેલિબ્રેશન્સ વિશે આજે આપણને જાણકારી આપી રહ્યા છે. ડોક્ટર જુનેદ, ઈદ મુબારક અને વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ પૂજાબેન, ખૂબ ખૂબ આભાર આ પ્રોગ્રામમાં અમને આ કાર્યક્રમમાં ઇન્વાઇટ કરવાનો, અને ઈદ મુબારક તમને પણ.
ડોક્ટર જુનેદ, એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હમણાં હાલમાં ખબર પડી છે કે દર વર્ષે જે ગૂગલ એક લિસ્ટ કાઢે છે મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી કે મોસ્ટ સર્ચ્ડ ફ્રેઝિસ પર, તો એમાંનું એક ફ્રેઝ હોય છે રમાદાન સ્ટાર્ટ ડેટ. તો ઈ દર વર્ષે સ્ટાર્ટ ડેટ અને ઈદની ઉજવણીની ડેટ ઈ દર વર્ષે મોસ્ટ સર્ચ્ડ હોય છે ગૂગલ પર, અને એમાં પણ ગૂગલમાં પણ આન્સર આપે તો નીચે લખે છે ડેટ્સ મે વેરી, તો એટલે એમ કે ડેટ્સ બદલાઈ શકે છે. તો એનું કારણ શું છે કે દર વર્ષે ઈ એન્ટિસિપેશન હોય છે?
આમાં બે સ્કૂલ ઓફ થોટ છે. એક તો એવું છે કે જે ઓરિજિનલ મેથડ છે કે તમે ચાંદ જુઓ અને રમઝાનનો મહિનો ચાલુ થાય, અને ચાંદ જુઓ અને રમઝાનનો મહિનો ખતમ થાય અને ઈદનો સેલિબ્રેશનનો દિવસ હોય છે, બરોબર? તો એ જે ટ્રેડિશનલ મેથડ છે એ કહે છે, તો ઘણા બધા લોકો એ ફોલો કરે છે. બીજું સ્કૂલ ઓફ થોટ એવું છે કે અત્યારે સાયન્ટિફિકલી તમે ચાંદનું જે બોર્ન થાય, ચાંદ જ્યારે બોર્ન થાય એ ટાઈમ અને એ ડેટ તમે પ્રિડિક્ટ કરી શકો સાયન્ટિફિક કેલ્ક્યુલેશનની બેઝ ઉપર.
અચ્છા,
તો ઘણા લોકો એ પ્રિન્સિપલને ફોલો કરે છે. તો એ પ્રિન્સિપલમાં એવું હોય છે કે તમારો એક ફિક્સ ડેટ હોય છે કે ભાઈ આ ડેટે ચાંદનું બર્થ થઈ શકે છે અને આ પ્રિડિક્શન છે, અને આ દિવસથી તમે ચાલુ કરો અને આ દિવસે બંધ કરો. હવે બંને સ્કૂલ ઓફ થોટ બરોબર છે, એમાં કોઈ ડિફરન્સીસ મેજર નથી, અને બંનેની રીતે બરોબર છે, બરોબર? તો હવે બંનેના એડવાન્ટેજીસ છે, ડિસએડવાન્ટેજીસ છે. આમાં જે પ્રિડિક્શન કરે છે એમાં ફિક્સ ડેટ હોય છે કે ભાઈ આ તારીખે ચાલુ થશે, આ તારીખે બંધ થશે. તો લોકોને જે ઉજવણી માટે રજા લેવી હોય કે ઘણા લોકો કામ કરતા હોય કે તમારો બિઝનેસ હોય બંધ રાખવો, તો એ તમે પ્રિડિક્ટ કરી શકો.
અચ્છા, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાના ઈદ સેલિબ્રેશન્સમાં શું અંતર હોય છે?
અચ્છા, બહુ જ બહુ જ અગત્યનો સવાલ છે. હવે આપણે જે ઇન્ડિયામાં હોઈએ છીએ, આપણા કુટુંબીજનો ત્યાં હોય છે, આપણા જે ફ્રેન્ડ્સ હોય છે ત્યાં હોય છે. હવે અહીંયા જે ઓસ્ટ્રેલિયામાં આપણું જે પોપ્યુલેશન છે એ માઇગ્રન્ટ પોપ્યુલેશન, એટલે તમે અહીંયા માઇગ્રેટ થઈને આવ્યા છો, તો તમારા ઘણા બધા એવા ફેમિલી છે, લગભગ મેજોરિટી ઓફ ફેમિલી એવા છે કે જેમના કુટુંબીજનો અહીંયા નથી હોતા,
બરાબર?
તો તમે અહીંયા આવીને તમારું જે સોશિયલ સર્કલ એસ્ટાબ્લિશ કરો છો એમની સાથે તમે ઉજવણી કરો છો, બરોબર? એટલે અંતર એ છે કે અહીંયા તમારા કુટુંબીજનો નથી હોતા, તમે તમારા જે સોશિયલ સર્કલ છે, ફ્રેન્ડ સર્કલ છે, એની જોડે ઈદ તમે ઉજવો છો. અને આ મલ્ટીકલ્ચરલ સોસાયટી છે, તમારા દોસ્તોમાં ઇન્ડિયન બી હોઈ શકે, કોઈ પાકિસ્તાની બી હોઈ શકે, બાંગ્લાદેશી બી હોઈ શકે, શ્રીલંકન બી હોઈ શકે, કોઈ લેબનીઝ બી હોઈ શકે, કે મિડલ ઇસ્ટ કન્ટિનેન્ટનો કોઈ હોઈ શકે,
બરાબર?
હા, ઉજવણી તો એક જ હોય છે, પ્રિન્સિપલ એના એક જ છે બધાના, પણ તમને જે એ લોકોની જે ખાવાની વાનગીઓ હોય છે એમાં વિવિધતા તમને જોવા મળશે,
બરાબર? અને એ નાઈટ માર્કેટ્સ વાળું એક્સપિરિયન્સ અહીંયા મળતું હશે?
હા, બિલકુલ, આ એક્સપિરિયન્સ અહીંયા ઓસ્ટ્રેલિયામાં બી છે. છેલ્લા કેટલા વર્ષોથી તમને જો ખબર હોય તો લખીમ્બા એરિયામાં નાઈટ માર્કેટ લાગે છે. મેલબોર્ન, બ્રિસ્બેન, એડિલેડ ની તો ખબર નથી, પણ સિડનીમાં ડેફિનેટલી પોપ્યુલેશન મોટું છે. તો છેલ્લા કેટલા વર્ષથી રમઝાનના આખા મહિનામાં બી લાગે છે, અને છેલ્લા 10 દિવસમાં ખાસ તો વધારે લાગે છે. તો એ રાત્રે ફૂડ સ્ટોલ હોય છે, શોપ્સ ઓપન હોય છે અને ઘણા લેટ સુધી ઓપન હોય છે. પણ આ કન્સેપ્ટ કોવિડના હિસાબે ગયા વર્ષે પણ નથી થયો, અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ વર્ષે બી કદાચ નથી થયો. તો એ બહુ જ સારો કન્સેપ્ટ છે, એમાં તમે રાત્રે ત્યાં જઈને વિવિધ વાનગીઓ તમે ખાઈ શકો છો અને બીજા લોકોને બી મળી શકો છો.
અચ્છા ડોક્ટર જુનેદ, હમણાં સમય જે કોવિડની વાત કરી, તો કોવિડ પછી શું તમને સેલિબ્રેશન્સમાં કંઈ ફરક લાગે છે? હવે કંઈ ચેન્જીસ આવ્યા છે? કારણ કે ગયા વર્ષે તો આપણે મેલબર્નની વાત કરીએ તો લોકડાઉનમાં જ હતા, અને ત્યારે એમ આપણને બધાને હતું કે ચલો ડિસેમ્બર સુધી તો ખુલી જશે, આપણને પાછું ફેમિલીને મળવા મળશે, અને હોપફુલી આ 2021ની ઈદમાં આપણને કંઈ અલગ કરવા મળશે, આપણે ફેમિલીને પણ કદાચ મળી શકશું ઇન્ડિયા જઈને. પણ આ વર્ષે તો એ લક્ષણ લાગતા જ નથી આપણા. તો શું તમને સેલિબ્રેશનમાં કંઈ ચેન્જીસ લાગ્યા છે?
સેલિબ્રેશનમાં ચેન્જીસ ડેફિનેટલી લાગ્યા છે. જેવી રીતે ગયા વર્ષમાં આપણે કમ્પેર કરીએ તો ગયા વર્ષમાં અમારે જે રમઝાનનો મહિનો હોય છે એમાં જે રાત્રે અમે સ્પેશિયલ નમાઝ અદા કરીએ છીએ એને તરાવીની નમાઝ કહીએ છીએ. તો એમાં આખું જે કુરાન શરીફનું હોય છે એ 30 દિવસમાં રિસાઇટ કરી એ લાંબી નમાઝ હોય છે, રોજો બ્રેક કર્યા પછી એ નમાઝ હોય છે. તો એ નમાઝ કોવિડના રિસ્ટ્રિક્શનના હિસાબે જે મસ્જિદોમાં અમે જઈને પડી પડતા હતા એ નથી પડી શક્યા. તો મોટાભાગના લોકોએ ઘર ઉપર એમની મેતે અદા કરી હતી. આ વખતે એટલી સારું છે કે અમે એ તરાવીની નમાઝ મસ્જિદમાં જઈને સાથે બધા ભેગા મળીને કરી શક્યા. ગયા વર્ષે આ કોવિડના રિસ્ટ્રિક્શન્સ ખાસા ટાઈટ હતા તો સેલિબ્રેશન ખાસું ડિફરન્ટ હતું, કે લિમિટેશન હતું કે આટલાથી વધારે લોકો ઘરમાં ભેગા ના થવા જોઈએ. તો બધાએ પોતપોતાની રીતે એ બધા નિયમોનું બહુ જ સ્ટ્રિક્ટલી પાલન કર્યું હતું. આ વખતે મહિનો સારો ગયો પણ અત્યારે સિડનીમાં છેલ્લા અઠવાડિયાથી થોડા રિસ્ટ્રિક્શન્સ આવી ગયા છે. તો એમાં એ રિસ્ટ્રિક્શન્સમાં એવું છે કે અત્યારે ઘરમાં 20 લોકોથી વધારે ભેગા થવા ઉપર પ્રતિબંધ છે. તો એ જે વધારે લોકો ભેગા થઈને જે સેલિબ્રેશનની જે મજા હોય છે, જે ઈદ કરવાની ઉજવણીની મજા હોય છે, એ મજા ઓછી થઈ જશે. પણ તમે 20-20નું ગ્રુપ કરીને ટાઈમ તમે બાંધીને લોકોને એવી રીતે કહી શકો કે ભાઈ તમે 9 વાગે આવજો મળવા, તમે 10 વાગે આવજો. તો એ હિસાબે તમે રૂલનું બ્રેક નથી કરતા, રૂલનું સ્ટ્રિક્ટ ફોલો કરો છો અને બીજા લોકોને મળી બી શકે છે અને તમે બીજા કોઈને ત્યાં બી એવી રીતે થોડું ટાઈમ ટેબલ એડજસ્ટ કરીને જઈ શકો છો. હવે કોવિડના નિયમોનું સ્ટ્રિક્ટલી પાલન કરવું જ જોઈએ અને હું અગ્રી કરું છું કે આપણે બધાએ જે સોશિયલ ડિસ્ટન્સિંગનો રૂલ છે એ સ્ટ્રિક્ટલી ફોલો કરવું જોઈએ. બીજું એ છે કે માસ્ક જ્યાં બી જરૂર હોય ત્યાં 100% યુઝ કરવા જોઈએ અને હેન્ડ સેનિટાઈઝર ડેફિનેટલી યુઝ કરવું જોઈએ. તો આ બધા જે રૂલ છે એ આપણા સ્વાસ્થ્ય માટે, આપણી કમ્યુનિટી માટે, આપણા સ્ટેટ માટે અને દેશ માટે બહુ જ આવશ્યક. તો સેલિબ્રેશનમાં ફરક તો ડેફિનેટલી છે પણ તો બી ગયા વર્ષની સરખામણીએ મને એવું લાગે છે કે આ વર્ષે એટલો બધો વાંધો નહીં આવે. આ ઈદ જે કોવિડના હિસાબે થોડી ડિફરન્ટ છે, ડેફિનેટલી ડિફરન્ટ છે. અમારું જે એસોસિએશન છે ગુજરાતી મુસ્લિમ ઓસ્ટ્રેલિયન એસોસિએશન, આ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અમે 2009માં સ્ટાર્ટ કર્યું હતું અને એના ભાગરૂપે અમે આ જે ઈદનો જે 2 ઈદો છે એમાં ગેધરિંગ કરીએ છીએ. હવે સોશિયલ ગેધરિંગ આ વખતે બી અમે રાખ્યું છે આવતા શનિવારે 22મી મે. આપણે બધાના ઘણા બધાના પરિવારોમાંથી ઘણા બધા કોવિડમાં ત્યાં અફેક્ટ બી થયા છે અને ઘણા બધા સ્વજનો પાસ આઉટ બી થઈ ગયા છે. તો આ વખતે થોડી ઉજવણી અમે સાદાઈથી રાખી છે. એનું મેઇન ધ્યેય એવું છે કે લોકો આવે, એકબીજાને મળે, જે લગભગ 1.5 વર્ષથી કરી નથી શક્યા. બીજું એવું કે લોકો માટે થોડી દુઆ કરીએ કે આ બીમારી જતી રહે, જે લોકો ગુજરી ગયા છે એમના માટે દુઆ કરીએ. અને ત્રીજી અગત્યની વસ્તુ એ છે કે અમે લોકો ફંડ રેઝિંગ ઇવેન્ટ કરી રહ્યા છે એ પ્રોગ્રામની એન્ડમાં. તો એમાં જે પૈસા ભેગા કરીશું એ પૈસા ત્યાં ગુજરાતમાં લોકોને જે જરૂરિયાત છે, યુનો ગરીબ લોકોને, જે લોકો નીડી લોકો છે, ઓક્સિજન છે, મેડિકલના સાધનો છે, ફૂડ પેકેટ છે, પછી ઘણા એ જે સંસ્થાઓ ત્યાં ગ્રાસ રૂટ લેવલ ઉપર કામ કરી રહી છે એમને પહોંચાડવાની મદદ કરી શકીએ. કે અહીંયા બેઠા બેઠા આપણે દુઆ કરી શકીએ, પ્રાર્થના કરી શકીએ અને જે ફાઇનાન્શિયલ હેલ્પ કરી શકીએ. એ હિસાબે આપણને એવું ફીલ થાય કે આપણે આપણું ઋણ અદા કર્યું છે ત્યાં. અને બધાને હું વિશ કરું છું કે આ કપરી પરિસ્થિતિમાં સૌનું સ્વાસ્થ્ય સારું રહે. દુનિયા માટે તમે એક વ્યક્તિ છો પરંતુ તમારા પરિવાર માટે આખી દુનિયા છો. કૃપા કરી તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખો, વેક્સિન લઈ લેજો. હાથ જોડીને વિનંતી કરી છું કારણ કે આ બીમારીનો ઇલાજ નથી, તો વેક્સિન જે પ્રિવેન્ટિવ કોરોનાની ચેઇન તોડી ઝડપથી આપણે બહાર આવી જાય એવી દુઆ કરું છું.
તમે બહુ સારી વાત કરી ડોક્ટર જુનેદ, થેન્ક યુ સો મચ. આજના શુભ દિવસે તમે અમને આટલો સમય આપ્યો અને અમારા શ્રોતા મિત્રોને આટલી જાણકારી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વેરી મચ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.